આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
વર્ષ 2008ની 26મી નવેમ્બરનો એ દિવસ કે જ્યારે ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર આતંકવાદી હુમલો થયો. શહેરના 10થી વધુ સ્થળો પર થયેલા આ હુમલામાં 174 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેમાં 20 પોલીસ તથા સુરક્ષા દળના જવાનો અને 26 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. મુંબઈ હુમલાને આજે 13 વર્ષ થયા છે. આ દુઃખદ ઘટનાના હજારો લોકો સાક્ષી બન્યા છે. તેમાંના એક છે મુંબઈના પત્રકાર અમિતભાઈ શાહ. તેમને ઘટના વિશે કેવી રીતે ખબર પડી અને એક પત્રકાર તરીકે કેવી રીતે મુંબઈ પરના હુમલાને તેમણે કવર કર્યો તે વિશે વાત કરવા માટે તેઓ આજે આપણી સાથે જોડાયા છે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
અમિતભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
વત્સલ, હેલો, કેમ છો? અને તમામ SBS ગુજરાતી સાંભળતા તમામ શ્રોતાઓને હું અમિત શાહ વેલકમ કરું છું.
અમિતભાઈ, મુંબઈ એટેકને આજે 13 વર્ષ થયા. એ દુઃખદ ઘટના કદાચ કોઈ મુંબઈમાં રહેતા હોય લોકો તો ભૂલી જ નહીં શકે, પણ મુંબઈ બહાર સમગ્ર ભારત અને વિશ્વમાં જ્યાં પણ જે ભારતીયો રહે છે એમના દિલો દિમાગમાં હજી પણ એ ઘટના તાજી જ હોય એવું લાગી રહ્યું છે. તમે એ દિવસે મુંબઈમાં હતા, તમે ત્યાં એઝ અ જર્નાલિસ્ટ તરીકે કામ કરતા હતા, તો એ ઘટના વિશે થોડી માહિતી આપશો કે તમે ક્યાં હતા, તમને કેવી રીતે ખબર પડી?
વત્સલ, એક બહુ સાચી વાત કરી તમે કે 13 વર્ષ થઈ ગયા તમે આ વસ્તુને આજે ફરીથી ઉજાગર કરી. આજે આપણે કહીએ કે 13મી વર્ષી છે આ દુઃખદ ઘટનાની. એક કાળો દિવસ એવો હતો, કાળો દિવસ ને કહેવાય, કાળી રાત કહેવાય, કારણ કે સમગ્ર ઘટના જે છે તે રાતના જ બની હતી. અને હજી બી કહું તો વત્સલ, આખું 13 વર્ષ થયા પણ એવું લાગે છે કે આ ઘટના જાણે અમુક દિવસો પહેલા જ બની હોય. જ્યારે 26મી નવેમ્બર નો દિવસ આવે છે ત્યારે એ જે બધા દ્રશ્યો અમે જે જોયા હતા એ બધા અમારી આંખની માનસ પટેલની સામે જે છે બધા દ્રશ્યો એક બાય એક પછી એક પછી એક આવતા રહે છે. તે સમયે હું ઝી ન્યૂઝ ઇન ચેનલમાં કાર્યરત હતો અને લગભગ તમને તો ખ્યાલ જ છે કે હું તો ક્રિકેટ રિપોર્ટિંગ કરું છું, સ્પોર્ટ્સ રિપોર્ટિંગ કરું છું. તો એ દિવસે થોડું કામ થોડું વધારે હતું એટલે હું લગભગ 9:15 સુધી ઓફિસમાં હતો. અને એ દિવસે મારો ઉપવાસ હતો અને મારે ઉપવાસ છોડવાનો હતો. આખા દિવસમાં કંઈ ખાધું નહોતું. તો બધા નક્કી કર્યું હતું કે 2-3 જણ કલીગનું કામ પતે એટલે અમે સાઉથ મુંબઈમાં જઈએ અને ક્યાંક રાજસ્થાની ખાવાનો અમારો પ્લાન હતો એવો. મારે કમ્પ્યુટર પર બેઠો હતો અને અચાનક મારા ફોનની ઘંટડી વાગી, મારા મોબાઈલની રિંગ વાગી અને અમારો એક સ્ટ્રેન્જર છે સંદીપ કરીને, એનો મને ફોન આવ્યો. પહેલી વાર મેં એનો ફોન ના ઉપાડ્યો, તરત એનો ફોન આવ્યો. તો મેં કીધું કંઈક અર્જન્સી હશે, કોકનો ફોન નહીં લાગતો એટલે કદાચ તેને મને ફોન કર્યો હશે, તમે એનો ફોન ઉપાડી લીધો. તો એને મને પહેલી એવી વાત કરી કે સર, CST સ્ટેશન પર કિસી કો તો ભેજીએ, CST સ્ટેશન પર કોઈને મોકલો, અહીંયા લોકો દોડાદોડી કરી રહ્યા છે, લોકોનું ફાયરિંગ અહીંયા થાય છે એવી રીતે. તો મેં કીધું શું વાત કરે છે, તું ત્યાં શું કરે છે? તો એને મને કીધું કે હું ઉત્તર પ્રદેશમાં મારા કોઈક સગા સંબંધીઓ આવેલા, તો અહીંયાથી ટ્રેન છૂટવાની છે તો એને મૂકવા આવ્યો હતો, પણ લોકોની બહુ દોડાદોડ ને એવું બધું થાય છે તો પ્લીઝ તમે કોકને મોકલાવો. તો અહીંયા બહુ અફરાતફરીનું વાતાવરણ છે અને ઘણા બધા લોકો ઘાયલ થઈ ગયા છે, નીચે પડેલા છે સ્ટેશન પર, એવી મને એને વાત કરી. એ કે મને મેં એને વધારે ડિટેલ્સ પૂછી આની, પણ તે શું જોયું? તો કે અમને ખબર નથી, અમે દોડાદોડ કરી રહ્યા છે, અમને સ્ટેશનની બહાર અમે ભાગી રહ્યા છે, અમે અમારો જીવ બચાવવા માટે.
તો અમિતભાઈ, મુંબઈના CST સ્ટેશન પર ટેરરિસ્ટ હુમલો થયો છે એની તમને જાણ કરવામાં આવી સ્ટ્રિંગર દ્વારા, એ પછી તમે કેવી રીતે રિસ્પોન્સ આપ્યો?
જે કોઈ તમને પેલી ઇન્ફોર્મેશન આપે એને ક્રોસ ચેક કર્યા વગર કોઈ બી પત્રકાર આગળ પગલું ભરે નહીં. તો મારા સ્ટ્રિંગરે જે મને જાણકારી આપી એને મેં ક્રોસ ચેક કરવા માટે રેલવે પોલીસ ફોર્સ, જે રેલવે પ્રોટેક્શન RPF જેને કહેવાય છે મુંબઈમાં, એને મેં ફોન કર્યો અને મેં એમને પૂછ્યું કે સાહેબ ક્યાં હો રહા હૈ, શું થઈ રહ્યું છે ત્યાં? તો એને મને કીધું, એનો પહેલો જવાબ હતો, આપ ફોન રખીએ, આતંકવાદી હમલા હુઆ હૈ. તમે ફોન મૂકી દો, આતંકવાદી હુમલો થયો છે. એને બે શબ્દ કહીને ફોન મારો કટ કરી દીધો. અને એક પત્રકાર તરીકે જે તમારા મગજમાં સૌથી પહેલી વસ્તુ આવે કે ખબર ક્રોસ ચેક થઈ ચૂકી છે, અને મુંબઈ પર આતંકવાદી હમલો, આ વાત શક્ય જ નથી આવતી મારા કાન. હું તમને કહું વત્સલ, બહેરાશ મારી ગયેલા, એક સેકન્ડ સુધી હું સુન નતો, પણ આ સમાચાર જ એવા હતા કે મેં કોઈકને પણ રિસ્પોન્સ જ ન કર્યો. મેં કોઈને પણ કહ્યા વગર એક રિપોર્ટર તરીકેની જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન જે મારી પાસે આવી છે એને તરત મેં મારા દિલ્હી હેડક્વાર્ટરને ફોન કરીને તરત જણાવ્યો. વત્સલ
અમિતભાઈ, તો એટેક થવાની શરૂઆતની મિનિટોમાં આપણે આપે જે એક્શન લીધું એ વિશે આપે માહિતી આપી, ત્યારબાદ આખી રાત આપ કેવી રીતે ત્યાં ઓફિસમાં રહ્યા, કેવી રીતે આપે રિપોર્ટિંગ કર્યું, બીજા બધા કલીગ્સના પણ ફોન આવતા હોય?
વત્સલ, રિપોર્ટિંગ તો તમે પણ કર્યું છે, આપણે ઘણી વાર સાથે પણ રિપોર્ટિંગ કર્યું છે. હવે તમને કહું કે આ 9:15 વાગ્યાની ઘટના હતી એટલે તમામ જે અમારે રિપોર્ટર્સ પોતાના ઘરે જઈ ચૂક્યા હતા, પણ મેં દરેક રિપોર્ટરને ફોન કરીને, અમારું જે રિપોર્ટર્સનું ગ્રુપ હોય મુંબઈના રિપોર્ટર્સનું, એમાં મેં કોમન મેસેજ નાખી દીધો અને બધાને ઇન્ડિવિજ્યુઅલી બધા ફોન કરવા માંડ્યા. જે મારા કલીગ્સ હતા એકબીજા જે ડેસ્ક પર ન્યૂઝમાં હતા એ લોકોએ વહેંચણી કરી લીધી કે હું આ રિપોર્ટરને ફોન કરું છું, હું આ રિપોર્ટરને ફોન કરું છું. અમે તમામ રિપોર્ટરને એવું કહ્યું કે જે લોકો જે પણ જગ્યાએ હોય એ જગ્યાએ ઉતરી જાય અને અમે તમને ઇન્સ્ટ્રક્શન આપશું, ત્યાં તમે સ્પોટ પર પહોંચો. હવે વત્સલ, તમે બી જાણો છો કે મુંબઈમાં કોઈ ઓફિસની આજુબાજુ તો રહેતું ન હોય, બધા લોકલ ટ્રેનમાં આવતા હોય છે. એક કલાક દોઢ કલાક મુંબઈ જે પોતાનું વર્ક સ્ટેશન છે, જે પોતાની ઓફિસ છે, ત્યાંથી લોકો જે જતા હોય, એટલે રાતના લોકો લોકલ ટ્રેનમાં હતા. તો અમે એને ઇન્સ્ટ્રક્શન આપી દીધી, તમે જે સ્ટેશન પર છો એ સ્ટેશન પર ઉતરી જાઓ અને અમે તમને કહેશું કે તમારા નિયરેસ્ટ લોકેશન પર તમારે ત્યાં પહોંચવાનું છે. બધા કેમેરામેન્સ ઘણા ખરા એવા હજી ઓફિસમાં હતા, કોઈ શૂટથી આવતું હતું, હજી સુધી ઇન્ફોર્મેશન પૂરી મળી નથી કે ક્યાં ક્યાં શું થયું છે. ઘણી જગ્યાએથી એવા સમાચાર આવતા હતા, કોઈએ કહ્યું કે પાર્લામાં કોઈ ટેક્સીમાં બોમ્બ ફાટ્યો છે, કોઈએ કીધું કે બીજી જગ્યાએ ફાયરિંગ છે, જેવી તમે કીધું તાજમાં જે આ તો સીએસટી સ્ટેશન પર બ્લાસ્ટની ખબર મળી હતી, પણ એના પછી અમને એવા સમાચાર મળ્યા કે ગેટ ઓફ ઇન્ડિયાની સામે જે તાજ માલ હોટલ છે, તાજ પેલેસ હોટલ, એની પાછળ લિયોપોલ્ડ કેફે છે જે બહુ ફેમસ છે, લિયોપોલ્ડ કેફે બધાને ખબર હશે. હવે વત્સલ, એકી હારે 3-4 જગ્યાએથી જ્યારે આવા આતંકવાદી હુમલાના સમાચાર આવે તો તમે કેટલી જગ્યાએ ક્રોસ ચેક કરો? પણ દરેક રિપોર્ટર્સનું એક નેટવર્ક હોય છે, પોલીસ સ્ટેશનમાં ફોન કરવો એટલે તમને પ્રોપર રિસ્પોન્સ મળી ન શકે, કારણ કે તમામ પોલીસ ખાતું જે છે તે પર્ટિક્યુલર એરિયાનું, ઈ એરિયામાં બંદોબસ્તમાં લાગી ગયેલું,
રાઈટ, અને એમને એ ટાઈમે આપણે ડિસ્ટર્બ કરવા પણ યોગ્ય ન કહી શકાય.
એક્ઝેક્ટલી, કારણ કે એ લોકો પણ આ ઘટનાથી અંજાણ હતા, કારણ કે મુંબઈ પર આતંકવાદી હુમલો એ તો કોઈ સપના પણ વિચારી નતું શકતું, તો પોલીસ ખાતું પણ અંજાણ હતું. લિયોપોલ્ડ કેફેનું પણ મને કન્ફર્મેશન મળ્યું ત્યારે અમારા એક કલીગ હતા જે પોલિટિકલ રિપોર્ટિંગ કરતા હતા, એહસાન અબ્બાસ એમનું નામ હતું, એમને પણ આવા રીતે ફોન આવેલા, તો એને તરત સામેથી મને ફોન કરીને કહ્યું કે હું તાજ હોટલ તરફ જઈ રહ્યો છું, તમે લોકો જે છે તે બીજી ટીમને બીજી અસાઇન કરો. તો મેં અબ્બાસભાઈને એટલું કહ્યું કે તમે તાજમાં નહીં જાઓ, તમે સીએસટી સ્ટેશનની નજીક છો, તમે બાય રોડનો રસ્તો લ્યો, તમે 10 મિનિટમાં પહોંચી જશો અને ત્યાંથી તમે આખી રિપોર્ટિંગ કરો. તો વત્સલ, એ ટાઈમે મોબાઈલ કેમેરાના જે વપરાશ છે એ ત્યારે પહેલી વાર શરૂ થયો હતો, લોકોએ પોતાના મોબાઈલ ફોનથી વિડીયો ક્લિપ્સ મોકલાવીને અમને ઈમેલ, અલગ અલગ માધ્યમથી અમને ફર્સ્ટ હેન્ડ જે વિડીયોઝ છે એ અમને મળતા હતા. અને ત્યારે તમે જે જોયું હશે કે શહીદ હેમંત કરકરે જે ટાઈમે આખા હુમલામાં માર્યા ગયા હતા, શહીદ હેમંત કરકરે, ઘણા એવા ઓફિસર્સ હતા કે જે ટાઈમે આપણને બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને આ આતંકવાદીઓનો સામનો કરવા માટે એ લોકો સુસજ્જ થઈ રહ્યા હતા, એવા આપણે ફૂટેજ ન્યૂઝ ચેનલમાં એ ટાઈમે જોયા છે. અને જ્યારે આ બધા રિપોર્ટર્સને અમે ડિપ્લોય કર્યા ત્યારે જ્યારે આ સમાચાર બધે વહેતા થયા વત્સલ, તો પછી મારું કામ સૌથી પહેલું એવું હતું કે હું રિપોર્ટર્સને મેનેજ કરીને ઓફિસમાં, બાકી બધા ડેસ્કના માણસો હતા, તો મેં મારી જે રીતે હું કામ કરતો હતો મને મારા કલીગ્સે સપોર્ટ કર્યો કે નહીં, તું કોઓર્ડિનેશન કરીને બધાને એક ઠેકાણે અલગ અલગ લોકેશન્સમાં બધાને મોકલાવી દે, એના પછી આપણે પ્લાન ઓફ એક્શન તૈયાર કરશું. એટલે એ જે રાત હતી એ જે મેઇન એક્શન તાજનો હતો, જે આતંકવાદીઓનું મેઇન એક્શન, એ લગભગ 1.5 કલાક પછી શરૂ થયેલું. અને એ જે છે એ એના દ્રશ્યો આજે બી આપણે જોઈએ કે એક ઐતિહાસિક એવી તાજ હોટલની ઇમારત નો ચોથો પાંચમો છઠ્ઠો માળો આગથી ભભૂકે છે, બારીમાંથી એવી આગ આવે છે, આતંકવાદીઓએ ત્યાં આગ લગાડેલી, એ દ્રશ્યો આજે બી જોઈએ તો આપણે કહીએ કે આપણે રૂવાટા ઉભા થઈ જાય.
રાઈટ.
તો આપણા શ્રોતા મિત્રોને SBS ગુજરાતીના માધ્યમથી જ્યારે આ તમામ ઘટનાઓનું જે વર્ણન કરી રહ્યો છું, મારી આંખની સમક્ષ એ દ્રશ્યો જે છે એ બધા તાજા થઈ રહ્યા છે. ક્રિકેટ મેચિસને કારણે વર્લ્ડમાં લગભગ હું બધે ફરતો હોઉં છું, તો ત્યાંના બી અલગ અલગ દેશોના લોકો સાથે બી અમારું સારું એવું ટ્યુનિંગ નેટવર્કિંગ એવું બધું હોય એ ત્યાંના મીડિયા હાઉસીસ સાથે. જ્યારે એ લોકોને ખબર પડી કે મુંબઈમાં આવો અટેક થયો છે, તો અલગ અલગ વિશ્વમાંથી અલગ અલગ લોકોએ મને ફોન કર્યો અને એ લોકોએ એવું કહ્યું કે તમે અમારા ન્યૂઝ ચેનલ માટે ફોનિંગ આપી શકશો, ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ તમે આપી શકશો. તમે એ લોકોની તૈયારી દેખાડી. 20 મિનિટ સુધી લગભગ હું અલગ અલગ વર્લ્ડની અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં હું કનેક્ટ હતો. અને તમને એ બી કહી દઉં કે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચ ત્યારે
જી
એક વન ડે
કટકમાં.
રમાતી હતી, કટકમાં ત્યારે મેચ હતી,
રાઈટ.
કટકમાં, ઓડિશામાં કટકમાં મેચ હતી. અને મેચ આઈ થિંક પતી ગયેલી અને ખેલાડીઓને આ સમાચાર મળ્યા બાદ ઘણા બધા ખેલાડીઓએ, ઘણા બધા રિપોર્ટર્સે મને ત્યાંથી ફોન કરીને કીધું કે પરિસ્થિતિ શું છે, પરિસ્થિતિ ખરાબ છે. બહુ મોટી વાત કરું તમામ શ્રોતા મિત્રોને કે અત્યારે જે આઈપીએલ પ્રતિયોગિતા ચાલી રહી છે, આઈપીએલની સાથે સાથે તે સમયે એક ચેમ્પિયન્સ લીગ નામની પ્રતિયોગિતા ચાલતી. આઈપીએલના વિનર અને લૂઝર એ બે લોકો રહેતા. ઓસ્ટ્રેલિયાના શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટના વિનર આવતા, ઇંગ્લેન્ડના જે કાઉન્ટી ટીમના વિનર આવતા, એવા વત્સલ આ તમામ ટીમો 27 નવેમ્બરે આ જ તાજ હોટલમાં એ લોકો ચેક ઇન કરવાના હતા, એ લોકો રોકાવાના હતા.
રાઈટ રાઈટ
જો આ ઘટના 24 કલાક બાદ બની હોત તો તમે વિચાર કરો કે આમાં આનો શું સુરતે હાલ થાત. તમામ વર્લ્ડના ક્રિકેટર્સ, જે મોટા મોટા પ્લેયર્સ છે, ધોનીની ચેન્નાઈ સુપર કિંગ એ ટાઈમે એ હોટલમાં હોત, ઘણી બધી મોટી મોટી ટીમો એ હોટલમાં હોત, વિદેશી ખેલાડીઓ હોત, આપણા ભારતના ખેલાડીઓ હોત. હું કલ્પી નથી શકતો કે શું સમાચાર આપણને મળ્યા હોત.
અમિતભાઈ, એક વખત હુમલો થઈ ગયા પછી આગામી 2-3 દિવસ આપે શું કર્યું એ વિશે થોડો ગ્રાઉન્ડ રિપોર્ટ આપી શકો?
જરૂરથી વત્સલ. લગભગ અમે 10:30 આસપાસ હું ફિલ્ડ પર હતો. અમારા ઘણા બધા કલીગો છે, જે તમામ 7-8 કલીગો તાજ તરફ હતા. દિલ્હીથી અમને એવી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી કે તમામ ચેનલના જે લોકો છે તે જ લોકો દિલ્હીથી નીકળી ગયા છે રાતની ફ્લાઇટમાં, અને એ લોકો મુંબઈ આવવાના હતા. તાજ હોટલની બહાર વત્સલ તમને કહું, બહુ ખરાબ હાલત હતી. પોલીસવાળા પોતાની સર્વિસ રિવોલ્વર લઈને AK-47, હેન્ડ ગ્રેનેડ અને એ બધાનો સામનો કરી રહ્યા હતા. અને અમારા પત્રકાર ઉપર પણ છે ને હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવતા હતા. અમને નીચે જમીન પર સુઈને રિપોર્ટિંગ કરવાનું કહેવામાં આવતું હતું. કોઈએ બી પોતાની મોબાઈલની ફ્લેશ લાઇટ જલાવવાની નહીં, કોઈએ બી કેમેરાની લાઇટ ચલાવવાની નહીં, એવી રીતે એવા સમાચાર અમને પોલીસ ખાતા તરફથી આપી દેવામાં આવ્યા હતા. આર્મીએ થોડી હદે જે છે તે આર્મી ના નેવીના જવાનો છે એ લોકોએ કંટ્રોલ કર્યો હતો. પણ આજે તમામ એક્શન જે છે તે ચાલતી રહી, આખી રાત ચાલતી રહી. અમારા પત્રકારો, અમુક પત્રકારો જે મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી રહ્યા, કારણ કે આખા એરિયામાં અંધારપટ હતું. તો ત્યાંથી ઉપર તાજમાંથી ચોથા પાંચમા માળેથી જે આતંકવાદીઓ હતા તે લોકો હેન્ડ ગ્રેનેડ ફેંકતા હતા, અને અમને એટલા જોર જોરથી અવાજ આવતા હતા અંદર બોમ્બ ફૂટવાના. એ લોકોએ તાજની એવી ઐતિહાસિક ઇમારત છે, જે જૂની બિલ્ડિંગ તાજની કહીએ, કે જે એકદમ હિસ્ટોરિકલ અને બ્યુટિફુલ એવી હોટલ છે, ત્યાંના તમામ પ્રોપર્ટીઝને એ લોકોએ બોમ્બ અને હેન્ડ ગ્રેનેડથી એ લોકોને આખી વસ્તુને ડેમેજ કરી નાખી. એ જ અમને એવા સમાચાર મળ્યા કે NSG કમાન્ડોએ તમામ ઓફિસર્સને છે, તમામ બધા જે ઓફિસર્સ હતા એ લોકોને બહાર કરીને આખો કંટ્રોલ પોતાના હાથમાં લઈને, જેટલા આતંકવાદી તાજમાં હતા એ લોકોને મારી દીધા. ત્યારબાદ તમામ NSGની ટીમ છે, જે નરીમન હાઉસ, નરીમન પોઈન્ટના ઇલાકામાં જે છે સાઉથ મુંબઈમાં, ત્યાં નરીમન હાઉસમાં પણ એમને કોમ્બિંગ ઓપરેશન કરી, અટેક કરી, અને ત્યાં જે આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો. તો જે રીતને આ મુંબઈ પોલીસ સાથે સાથે રેપિડ એક્શન ફોર્સ, સાથે સાથે NSG કમાન્ડો, આર્મી નેવીના જવાન અને તમામ જે લોકો જેણે આ મુંબઈ અટેકમાંથી મુંબઈને હેમખેમ રીતે 2-3 દિવસ જે મુંબઈ ના નકશા પર જે એક કાળો ટીકો આપણે કહી શકીએ એવો કાળો ટીકો જે હતો, એને ક્યાંક ને ક્યાંક ભૂસાવામાં એ લોકોએ બહુ જહેમત ઉઠાવી. તો દિલથી આ તમામ આપણી આર્મ ફોર્સોને હું સલામ પાઠવું છું. જ્યારે અમને કહેવામાં આવ્યું કે ઓપરેશન સક્સેસફુલ પાર થઈ ચૂક્યું છે, અમે બધા તાળીઓના ગડગડાટથી NSGના જવાનોને ગળે મળ્યા, એ લોકોને અમે શુભેચ્છાઓનો વરસાદ કર્યો. અમારે મતલબ તમામ અમારા બધા પત્રકારોની આંખમાંથી એ દિવસે આંસુ આવી રહ્યા હતા. એ આંસુ બે તરીકેના હતા વત્સલ, હું તમને કહું. એક હર્ષનાપી આંસુ હતા, કારણ કે મુંબઈ હવે આતંકવાદી ની ચુંગાલમાંથી બહાર નીકળી ચૂક્યું હતું, અને બીજા એવા આંસુ હતા કે જે નિર્દોષ લોકો જે આ તમામ ઘટનામાં માર્યા ગયા હતા એના પરિવારજનો માટે પણ આંસુ હતા, કે જેમનો કોઈ વાંક નહોતો. તેઓ આ ખરાબ એવી આતંકવાદી સોચનો, આતંકવાદી ઘટનાઓનો ભોગ બનેલો. એની માટે
અમિતભાઈ, આજે આપે સમય કાઢીને મુંબઈ અટેકને જે 13 વર્ષ થયા અને એ દિવસે શું ઘટના બની હતી, કેવી રીતે તમને ખબર પડી, તમે કેવી રીતે રિસ્પોન્સ આપ્યો અને આખી રાત તમે કેવી રીતે તમારી ફરજ નિભાવી, એ વિષય અમારી સાથે વિસ્તારથી વાત કરી તે બદલ હું વત્સલ પટેલ SBS ગુજરાતી તરફથી તમારો આભાર વ્યક્ત કરું છું.
વત્સલ, ખૂબ ખૂબ આભાર. તમામ જે લોકો SBS ગુજરાતી જે સાંભળી રહ્યા છે આપણો શો, મુંબઈની આ 26/11 ના જે કાળા દિવસની વર્ષી છે તે બદલ મેં મારા અનુભવો શેર કર્યા. આજે ટેલિવિઝનમાં જે દ્રશ્યો તમે જોયા, અમે એનો સાક્ષાત, અમે એના સાક્ષી હતા. અને એ રિપોર્ટિંગ હું તમને કહું કે મારા 22-24 વર્ષના કરિયરમાં આજે અનુભવ મને જે થયો છે, આ અનુભવ કોઈ દિવસ જિંદગીમાં ભૂલી શકાય એવું નથી. વત્સલ,
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.